જેમને તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદ કરે, જાણે જ કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષને, ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત. સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં હમણાં અત્યારે જે ઇષ્ટોપદેશની ગાથા 23 અને 24 ઉપર જે સુંદર વિષય જે હમણાં ચાલેલો છે, એમાં મુખ્યપણે જે ચર્ચા આવેલી છે, જે આપણી અત્યારે ચર્ચા ચાલે છે, કે આશ્રવ ભાવથી જુદો આત્મ સ્વભાવ કેવો છે, અને એ આત્મ સ્વભાવની એકાગ્ર કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટતા થાય, એવો જ્યારે સ્વ અને પરના વિવેકની જાગૃતિ થાય છે, ત્યારે ખરેખર એ આત્મા સમ્યકપણાને પામે છે. એવી વાત કરતા કરતા પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પૂજ્યપાદ આચાર્યને કહેવું છે એમાં ઘણી ચર્ચાઓ લીધી કે ક્યાં ક્યાં સુધી શુભ ભાવમાં એકત્વ બુદ્ધિ જીવની ચાલતી હોય છે, અને એ શુભ ભાવ તો આવતી પ્રક્રિયા છે, શુભ ભાવ આવવા યોગ્ય આવી જાય છે, તેને મારો જે માને છે એનું નામ જ મોટું મિથ્યાત્વ છે. શુભ ભાવ આવે છે એ ખરેખર મિથ્યાત્વના દોષનું કારણ નથી, શુભ ભાવ તો જ્ઞાનીને પણ આવતો હોય છે, પણ જ્ઞાની એ શુભ ભાવમાં પોતાનું સ્વામિત્વ નથી રાખતા, પોતાનું એકત્વ નથી કરતા, પોતાનું મમત્વ નથી કરતા, કારણ કે એને પોતાના ચૈતન્ય સ્વભાવમાં નિર્મમત્વ સ્વભાવ છે એના તરફનું વલણ થઈ, એની એકાગ્રતા થઈ, અને શુભાશુભ ભાવ પ્રત્યેનું મમત્વ તૂટી ગયું છે. એટલે પ્રથમમાં પ્રથમ મમતાનો ત્યાગ થાય છે, પછી રાગનો ત્યાગ થાય છે. રાગ સંબંધીની જે મમત્વ ભાવ હોય છે, રાગ સંબંધી જે એકત્વ ચાલતું હોય છે, તે એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વામિત્વ કારણત્વ અને જ્ઞાતૃત્વ આવી 7 પ્રકારની બુદ્ધિ ચાલતી હોય જીવની. અજ્ઞાની હોય ક્યાંય ને ક્યાંય એકત્વ કર્યા કરે, મમત્વ કર્યા કરે, એને પોતાનું કર્તા માયના કરે, એને પોતાનો ભોગતા માયના કરે, એને સ્વામી માયના કરે, એ ભાવ પ્રગટ થાય છે તેનું કારણ હું જ છું તેમ માયના કરે, અને કા એકાંતે સ્વને છોડીને એને જાયણા કરે, એ બધું મિથ્યાત્વનું કારણ છે. એવો મિથ્યાત્વ ભાવ જેને છૂટી જાય એને જ્ઞાની કહેવામાં આવે. પછી 24મી ગાથામાં જે વર્ણન આવ્યું છે એ બધું જ્ઞાનીનું વર્ણન આવ્યું છે કે જ્ઞાનીને કોઈ પણ પ્રકારના પરિસહ કે ઉપસર્ગ હોય છતાં બિલકુલ જ્ઞાની તેમાં લેપાતો નથી, ગમે તેવો પરિસહ ને ઉપસર્ગ આવી જાય જ્ઞાનીને, પણ એને પોતાની અભેદ ચૈતન્ય સત્તા, એ અભેદ એનો કિલ્લો છે, એ જ્ઞાનમય કિલ્લામાં એનો પ્રવેશ થઈ ગયો છે, એના સન્મુખ એની સાથે અભેદ પરિણમી અને એને પોતાનું સમ્યક જ્ઞાનરૂપી રત્ન પ્રગટ થઈ ગયું છે, એટલે એને બાહ્યમાં કોઈ પણ પર્યાયમાં પરિસ આવે છતાં જ્ઞાનીનું લક્ષ ત્યાં જતું નથી, એનું જ્ઞાન થયા કરે છે સ્વપર પ્રકાશક જ્ઞાન હોવાને કારણે, છતાં એવા પરપ્રકાશક જ્ઞાન ઉપર એની નજર જતી નથી, કારણ કે એની નજર પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપરથી છૂટતી નથી. જ્ઞાન થયા કરે છે એ તો જ્ઞાનનો સ્વભાવ છે, પણ દ્રષ્ટિ એ ઉપસર્ગ ઉપર તો જતી નથી, પણ ઉપસર્ગ સંબંધીનું પરપ્રકાશક જ્ઞાન ચાલુ છે, એવા જ્ઞાન ઉપર પણ એની દ્રષ્ટિ નથી, કારણ કે દ્રષ્ટિ પોતાના દ્રવ્યને છોડતી નથી જ્ઞાનીની, એટલે એની દ્રષ્ટિમાં તો ઉર્ધ્વપણે એકલો દ્રષ્ટા સ્વભાવ તરવૈયા કરે છે. જ્યારથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારથી એની દ્રષ્ટિ એવી ચોટી ગઈ છે દ્રવ્ય ઉપર કે કોણ દ્રષ્ટિ અને કોણ દ્રષ્ટા એવો કોઈ ભેદ જ હોતો નથી, ત્યાં ભેદો વિલીન થઈ જાય છે, ભેદ સંબંધીના વિકલ્પો વિલીન થઈ જાય છે, એટલે ભેદ અભેદમાં એને ભાસતો નથી, એવી જ્ઞાનીની પ્રક્રિયા હોય છે. કોઈ પણ પ્રકારનો ઉપસર્ગ આવે, પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે એને વાઘ કરડે, વીછી કરડે, જંગલમાં હોય છતાં પણ એવી દશામાં એ ઉપસર્ગથી જરાય ચલાયમાન જ્ઞાની થતો નથી. જ્ઞાની છે ને જ્ઞાની ભાગચંદજી જ્ઞાની થઈ ગયા, એમણે સત્તા સ્વરૂપ ગ્રંથ લખેલો હતો ભાગચંદજીએ, આના અનુસંધાનમાં એ ભાગચંદજીની ચર્ચા છે, ઘણાને કદાચ ખ્યાલ હશે. જ્ઞાની પુરુષો હોય છે ને, એ જ્ઞાની પુરુષોના જીવન ચરિત્રો હોય છે કે મિથ્યા દ્રષ્ટિપણું એનું કેવું હતું, મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થયા, અને સમ્યક દ્રષ્ટિ થયા પછીની એની પ્રવૃત્તિ કેવા સાર રૂપે ચાલતી હોય છે, એવી કોઈ જ્ઞાનીની સ્થિતિનું વર્ણન આવતું હોય છે. જેમ આપણા પૂજ્ય ગુરુદેવશ્રી, એની સ્થિતિનું વર્ણન પણ આપણે તપાસીએ તો જ્ઞાનીની સ્થિતિ જાણતા, જ્ઞાનીનું મિથ્યા દર્શન ને એમાંથી પ્રવૃત્તિ કરીને સમ્યક દર્શનની પ્રવૃત્તિ ચાલુ કરી એવું જાણતા પોતાનું મિથ્યા દ્રષ્ટિ પણ જવાની તૈયારી ચાલુ થઈ જાય છે, એવી કોઈ જ્ઞાનીના સ્વરૂપની મહિમા હોય છે. તો એ ભાગચંદજી હતા ને, તો એ ભાગચંદજી રોજ સામાયિકમાં બેસતા હતા. સામાયિકમાં શા માટે બેસે જીવ? કોઈ પણ જીવ હોય, ચતુર્થ ગુણસ્થાન આવી ગયું હોય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય, અથવા તો સમ્યક દર્શન બાદ એને શ્રાવક રૂપી પંચમ ગુણસ્થાન પણ આવી ગયું હોય, તો પંચમ ગુણસ્થાન શ્રાવકપણા પછી તો સપ્તમ ગુણસ્થાન સીધું આવે, પાંચમા પછી સાતમું મુનિદશા આવે, ભાવલિંગી સંતપણું કહેવાય એને, જેમાં નગ્ન દિગંબર મુનિદશા હોય. તો એવી સ્થિતિમાં જ્યારે એ ભાગચંદજી સામાયિક કરવા બેસે છે, એના દીકરાને કહે છે કે તું દુકાને બેસ, મારો સામાયિકનો ટાઈમ થઈ ગયો છે, હું સામાયિક કરવા જાઉં છું. સામાયિક એટલે સમ્યક દ્રષ્ટિની સામાયિક હોય, સામાયિક સમ્યક દ્રષ્ટિને જ હોય, અને સમ્યક દ્રષ્ટિની સામાયિક જે હોય એ ગુણસ્થાનની પરિપાટી આગળ વધારવા માટે નિર્વિકલ્પ દશારૂપી સામાયિક એને આવી જાય. તો એ સામાયિકમાં બેઠા હતા અને એવામાં એને ધ્યાન લાગી ગયું બરાબર, તો ધ્યાનમાં એકાગ્ર થઈ ગયા, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ, તો એને ધ્યાન લાગી ગયું સુધાત્માની સન્મુખતાપૂર્વક એની જ્ઞાન શ્રદ્ધાન અને લીનતા એ અભેદ પરિણમતા ચાલુ થઈ ગયા. શ્રદ્ધા તો પરિણમતી હતી, ઉપયોગ બાર હતો વિકલ્પમાં, હે, અને સ્વરૂપાચરણ ચારિત્ર હોવા છતાં અત્યારે એની મન વાચન કાયાની સ્થિતિ બહાર વર્તતી હતી, એમાં એ સામાયિકમાં બેઠા અને સામાયિકમાં બેઠા અને ધ્યાન લાગી ગયું એને. ધ્યાન લાગતા ધ્યેયના સ્મરણમાં અને સ્મરણમાં જ્ઞાતા જ્ઞાન જ્ઞેય ધ્યાતા ધ્યાન ધ્યેયની અભેદતા થઈ ગઈ એને, એવી અભેદતા થઈ. તો એ સામાયિકમાં બેઠા હતા અને સામાયિક પૂરી થઈ અને એનું ધ્યાન વિચલિત થયું, ત્યારે એને ખબર પડી કે મારા પગનો અંગૂઠો છે એ કોઈ ઉંદર કાપી ગયો છે. જ્યારે સામાયિક પૂરી થઈ એ વિકલ્પમાં આવ્યા જ્યારે, ત્યારે એને ખબર પડી કે મારા પગનો અંગૂઠો છે એ ઉંદરે કોતરી ખાધો છે અને ત્યાં લોહી નીકળા કરે છે, એવી ત્યારે ખબર પડી એને. પછી એમણે એના પુત્રને વાત કરી કે ભાઈ આ દવા ચોપડવા માંડ્યા, તો એનો પુત્રએ એમને કીધું કે તમને હવે ઠેઠ ખબર પડી કે આ ઉંદર આખો અંગૂઠો કોતરી ગયો છે, તો તમને ખ્યાલ નહોતો, અત્યારે ઠેઠ તમને ખબર પડી? ત્યારે ભાગચંદજીએ જવાબ આપ્યો કે જ્યારે હું સામાયિકમાં બેઠો હતો ત્યારે હું જ્યાં હતો ત્યાં આ શરીર હતું નહીં, ત્યાં શરીર નહોતું. આ શરીર હતું નહીં તો શરીરમાં શું થાય છે એ મને કેવી રીતે ખબર પડે? જ્યાં શરીર જ હતું નહીં, જ્યાં એકલો ચૈતન્ય ચમત્કાર મને ભાસિત થતો હતો, ધ્યાતા ધ્યાન અને ધ્યેયની લીનતા ચાલતી હતી, જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયની અભેદતા ચાલતી હતી, ત્યાં કોઈ ભેદો અભેદમાં ભાસિત થતા નહોતા, તો ત્યાં મને શરીર જ મારે નહોતું, હું તો જ્ઞાનરૂપી અશરીરીમાં બેઠો હતો, ત્યાં તો મને મારો જ્ઞાયક જ દ્રષ્ટિગોચર થતો હતો, ત્યાં તો મારું જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમતું હતું, એવી દશા મારી ચાલતી હતી, ત્યારે શું થતું હતું એ મને ખબર નહોતી. એટલે ગમે તેવો પરિસર જ્ઞાનીને આવે છતાં જ્ઞાની પોતાના ધ્યાનથી ચલિત થતો નથી, એવી કોઈ જ્ઞાનીઓની સ્થિતિ હોય છે. એમ બનારસીદાસ છે, ભાગચંદજી છે, ટોડરમલજી છે, એની આપણે સ્થિતિ જોઈ તો આપણને ખબર પડે કે જ્ઞાનીઓની સ્થિતિ કેવી હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી છે, એની સ્થિતિ જોવો તમે. રીતસર તમને એમ દેખાય કે ચારેય અનુયોગ નીતરતા દેખાય તમને, એમાં ચારેય અનુયોગ તમને દેખાય. પૂજ્ય ગુરુદેવશ્રીને જોવો ને ત્યાં, એનું પરિણમન જોવો તો એવું લાગે કર્મની નિર્જરા પ્રતિ સમય થતી હોય. પ્રથમાનુયોગના એ પુરુષ છે, દ્રવ્યાનુયોગમાં તો એની ચરમસીમા, અને ચરણાનુયોગ એનો એવો હતો કે એ ચરણાનુયોગની સ્થિતિ ગુરુદેવની જોવા માટે જીવો તલપાપડ થઈ જાય. ઘડિયાળનો ટાઈમ જોઈને ગુરુદેવ ન ચાલે, ગુરુદેવના ટાઈમે ઘડિયાળ ચાલતી હતી, એવી કોઈ ગુરુદેવની સ્થિતિ હતી. એટલે જ્ઞાનીઓની કોઈ સ્થિતિ એવી હોય છે. એટલે આવું સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય, અને અજ્ઞાની જ્ઞાની કેવી રીતે બની જાય, એની આપણી ગાથા 181, 182, 183 ચાલે છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ કોઈ ક્રોધાદી ભાવમાં નથી, અને ક્રોધ ક્રોધમાં છે, કોઈ પણ ક્રોધાદી ભાવમાં ઉપયોગ નથી, એવી કોઈ અપૂર્વ સંવર અધિકારની પ્રથમ ગાથા, પ્રથમ ત્રણ ગાથા કે જેમાં ભેદ જ્ઞાનનો અપૂર્વ ઉપદેશ આચાર્ય ભગવાન દ્વારા આપવામાં આવ્યો છે. સંવર એટલે ધર્મની પ્રથમ શરૂઆત, આશ્રવનો વિયોગ અને સંવરનું આગમન, આશ્રવનો અભાવ અને સંવરની ઉત્પત્તિ, સુધાત્માની સન્મુખ થઈ અને જે સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રથમ સમ્યક દશા પ્રગટ થાય એને સંવર કહેવામાં આવે. સંવર દશા એટલે જ્યારથી જીવને સંવર ચાલુ થાય ત્યારથી દ્રષ્ટિ અપેક્ષાએ એ જીવનો મોક્ષ થઈ ગયો એમ કહેવામાં આવે. દ્રષ્ટિ અપેક્ષાએ, અસ્થિરતા અપેક્ષાએ હજી ઘણું બાકી હોય, પણ એની દ્રષ્ટિ જ્યાં અંદર લવલીન થઈ જાય એક નાયક સ્વભાવમાં, તો એની દ્રષ્ટિ કદી હવે ચ્યુત ન થાય, તો એ દ્રષ્ટિ અપેક્ષાએ દ્રષ્ટિ મોક્ષ તો એ જીવનો એ જ સમયે ચાલુ થઈ જાય. એવી કોઈ સંવરની ઉત્કૃષ્ટ દશા એનું વર્ણન આ સંવર અધિકારમાં કરવામાં આવ્યું છે. એમાં આચાર્ય ભગવાન કહે છે, ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય એની પ્રશંસા કરતા 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 આ અધિકાર આચાર્ય ભગવાને લખેલો છે. એમાં આપણે બે દિવસથી ચાલે છે, ગઈકાલે રાત્રે પણ આપણે આ ચાર પાંચ છ લીટી જોઈને સ્પષ્ટતા ઘણી કરેલી. એની ટીકા છે, ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી. આમાં ચાર પોઈન્ટ આવે છે. ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી, એટલે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. એક વસ્તુ ત્રિકાળી દ્રવ્ય અને પુનપાપના ભાવ એ બીજી વસ્તુ, આશ્રવ ભાવ એ બીજી વસ્તુ, એ એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. શા માટે કે એક વસ્તુ બીજી વસ્તુની કદી થઈ શકતી નથી. પુનપાપના ભાવ છે એ જીવના થઈ શકતા નથી, જીવ પુનપાપના ભાવનો થઈ શકતો નથી. ત્રિકાળી દ્રવ્ય આશ્રવ રૂપે પરિણમતું નથી, આશ્રવ ત્રિકાળી દ્રવ્ય રૂપ થતો નથી. અપરિણામી તત્વ છે તે અપરિણામી રહે છે. પરિણમન જે પર્યાયમાં ચાલે છે એમાં આશ્રવ ભાવ ચાલે છે, અને એ અપરિણામી અને આશ્રવરૂપી પરિણમન એને જાણનારું એ બેની વચ્ચે રહેલું એક જ્ઞાન છે. એ જ્ઞાનને કહેવામાં આવે છે ઉપયોગ. એ ઉપયોગમાં ઉપયોગ છે, એ ઉપયોગમાં ઉપયોગવાન ત્રિકાળી દ્રવ્ય છે, અને એ ઉપયોગમાં ક્રોધાદી ભાવો નથી. એટલે એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુની બીજી વસ્તુ ન હોવાથી તે બંનેને કાંઈ સંબંધ છે નહીં. પછી એનું કારણ બતાવે છે કે એક વસ્તુને બીજી વસ્તુને કેમ કાંઈ સંબંધ નથી, કેમ એક વસ્તુ બીજી વસ્તુ નથી. તો કહે છે કે કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે, એટલે બે થઈને એક સત્તા નથી. બેની સત્તા પૃથક પૃથક છે, એટલે બેના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન હોવાથી એ બંનેની એક સત્તા કહી શકાતી નથી. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી પછી એમ કે છે કે બંનેની સત્તા જુદી જુદી છે, અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. એક વસ્તુ બીજી વસ્તુની નથી, એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન છે. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી બેને આધાર આધેય સંબંધ બિલકુલ બની શકતો નથી. રાગના આધારે આશ્રવના આધારે આત્મા નથી, આત્માના આધારે આશ્રવ નથી, કારણ કે બેના પ્રદેશોની ભિન્નતા છે. પ્રદેશ ભિન્નતાની કાલે આપણે ચર્ચા રાત્રે કરેલી. પ્રદેશ ભિન્નતા કોઈ એવી સૂક્ષ્મ ચીજ છે. જ્ઞાન છે ને, ઉત્પાદવાળું જ્ઞાન, એ ચૈતન્યનું સ્વાભાવિક લક્ષણ છે, અને રાગ જે છે આશ્રવ એ ચૈતન્યનું લક્ષણ નથી. એ રાગ છે એ પરલક્ષે પ્રવર્તતો હોવાથી એને આશ્રવ અને વિભાવ કહેવામાં આવે છે. તો જે વિભાવ હોય એનો પ્રદેશ કદી સ્વભાવ સાથે એકમેક ન હોઈ શકે. જો એ બેના પ્રદેશ એક હોય તો સ્વભાવ યા તો વિભાવરૂપ થઈ જાય, અને યા તો વિભાવ છે એ સ્વભાવરૂપ થઈ જાય. માટે બંનેના પ્રદેશોની ભિન્નતા યથાર્થ છે, બેના પ્રદેશો ભિન્ન જ છે. હવે પ્રદેશ તો અસંખ્ય છે, આત્માના પ્રદેશ અસંખ્ય છે. એમાં આપણે કોઈ પ્રદેશને કાઢી નાખી તો પ્રદેશ તો નીકળી નથી શકતા. ચાહે એ પ્રદેશ આશ્રવના હો, ચાહે એ પ્રદેશ આશ્રવના જવાથી સંવરના થતા હો, કે ચાહે એ પ્રદેશ જીવ તત્વ ત્રિકાળી જ્ઞાયક ભાવના હો, એ અસંખ્ય પ્રદેશી છે. આખો આત્મા, આખા પ્રદેશો પથરાયેલા અસંખ્ય પ્રદેશી છે ત્રિકાળી દ્રવ્યમાં. એ ત્રિકાળી દ્રવ્યની આત્માની સત્તા છે. એમાં કોઈ પ્રદેશ જુદો, બીજો પ્રદેશ જુદો, આ પ્રદેશ જુદો, એ પ્રદેશને જુદો ન કરી શકાય. પ્રદેશ તો અસંખ્ય જ રહીએ. અહીંયા જે વિષય ચાલે છે એમાં પ્રદેશ ભિન્નતા જે બતાવવામાં આવી છે એમાં પ્રદેશ ભિન્નતાને પૂજ્ય ગુરુદેવશ્રીએ એવી રીતે સિદ્ધ કરી છે કે જેટલો પ્રદેશ છે જેટલા પ્રદેશમાં આશ્રવ છે, તો આશ્રવ કોના પ્રદેશમાં હોય? જીવના પ્રદેશમાં હોય કે પર્યાયના પ્રદેશમાં હોય? આશ્રવ તો નિયમથી પર્યાયના પ્રદેશમાં હોય, કારણ કે આશ્રવ તો પર્યાયમાં થાય. પર્યાય અને દ્રવ્ય એ બે થઈને એક પ્રમાણની સત્તા છે. પ્રમાણની સત્તામાં કોઈ પરની સત્તા નથી અને પ્રમાણની સત્તા ઉપાદેય નથી. દ્રવ્ય અને પર્યાય એ બેયને આપણે એક સાથે જોઈએ તો એ પ્રમાણનું દ્રવ્ય છે. તો પ્રમાણનું દ્રવ્ય છે એમાં પરની સત્તાનો પ્રવેશ થઈ શકતો નથી. મોહરા દ્વેષની સત્તા છે એ પ્રમાણની સત્તા છે. તો પરને કારણે મોહરા દ્વેષ નથી થતા. ત્રિકાળી ચૈતન્ય સ્વભાવને કારણે પણ મોહરા દ્વેષ નથી થતા. મોહરા દ્વેષનું પોતાનું સ્વતંત્ર ષટકારક પરિણમન છે અને ષટકારક પરિણમનમાં બે પ્રકારના નિમિત્તો કામ કરે છે. એક પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે એટલે મોહરા દ્વેષ થાય છે, અને સ્વભાવથી ચ્યુત થાય છે એ જ સમયે કર્મના સાથે સંબંધ બાંધે છે, કર્મનું લક્ષ્ય કરે છે, ઉદયરૂપી કર્મનું લક્ષ્ય કરે છે. માટે અહીંયા મોહરા દ્વેષની ઉત્પત્તિ થાય છે. કોઈ કોઈનું કરતા નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ કેવો એ પણ વ્યવહાર છે. પૂજ્ય ગુરુદેવશ્રી તો ઘણી જગ્યાએ નિમિત્ત નિમિત્ત સંબંધ કહે છે. નિમિત્ત નૈમિતિક નહીં, નિમિત્ત નિમિત્ત સંબંધ. તો નિમિત્ત નિમિત્ત સંબંધ છે એ બેયની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. મોરા દ્વેષ સ્વતંત્ર છે, કર્મનો ઉદય સ્વતંત્ર છે, બેયની સ્વતંત્રતા સિદ્ધ કરે છે નિમિત્ત નિમિત્ત સંબંધ. નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમાં એમ કહેવામાં આવે છે કે નિમિત્ત હતું અને અહીંયા નૈમિતિક ભાવ થયો. નિમિત્ત કારણ છે અને અહીંયા પોતાના ઉપાદાનથી નૈમિતિક થયું તો એને કાર્ય કહેવામાં આવે. આને કારણ કયો નૈમિતિકને? તો કાર્ય કર્મને કહેવામાં આવે. એવી રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે. નિમિત્ત નિમિત્ત સંબંધ સ્વતંત્રતા સૂચક છે. તો એવી રીતે પ્રમાણનું દ્રવ્ય છે એમાં મોહરાગ દ્વેષ પર્યાયમાં રહેલા છે, અને એક પોતાનું ત્રિકાળી દ્રવ્ય છે એ શુદ્ધ તત્વ છે, અખંડ તત્વ, નિર્લેપ તત્વ, અસાધારણ જ્ઞાનમય તત્વ, એવું શાશ્વત તત્વ છે, ધ્રુવ પિંડ છે, ચૈતન્ય સત્તા છે, સકળ નિરાવરણ અખંડ છે, એક છે, નિર્લેપ તત્વ છે, એકરૂપ વર્તુ, અભેદ વર્તુ, અખંડ વર્તતું, શાશ્વત પ્રતિ સમય રહેતું, અનાદિ અનંત રહેતું એવું એક ચૈતન્ય તત્વ એની પાસે અત્યારે વર્તમાનમાં મોજૂદ છે. એવી એક પોતાની જીવ તત્વરૂપી ચૈતન્ય સત્તા છે, અને એક પર્યાયની પરિણમન રૂપ મોરા દ્વેષની સત્તા પરલક્ષે ચાલતી સત્તા છે. એની સાથે એક જ્ઞાનનો ઉપયોગ ત્રિકાળી દ્રવ્યની સાથે કામ કરે છે. એ જ્ઞાનનો ઉપયોગ છે એ જાણવાનું કામ કર્યા કરે છે. જાણવાની ક્રિયા ચાલે છે, જાણવાની ક્રિયા એમાં. અત્યારે મોરા દ્વેષ ચાલે છે એવા જાણવાની ક્રિયા ચાલે છે, અત્યારે ત્રિકાળી દ્રવ્ય આવું છે એવી જાણવાની ક્રિયા ચાલે છે. એ જાણવાની ક્રિયા છે, એ જાણવાની ક્રિયા પ્રત્યેક જીવને અત્યારે પ્રગટ છે. પ્રત્યેક જીવને જાણવાની ક્રિયા પ્રગટ છે. પ્રત્યેક જીવ અજ્ઞાની છે અને મોરા દ્વેષની સત્તા છે, અને પ્રત્યેક જીવ અજ્ઞાની છે અને ત્રિકાળી દ્રવ્યની પરમ પરિણામિક ભાવની સત્તા છે. આવી સત્તામાં મોરા દ્વેષના પ્રદેશ જુદા કીધા અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશને જુદા કીધા. તો એ જેટલા પ્રદેશમાં આશ્રવની ઉત્પત્તિ થાય પર્યાયના પ્રદેશમાં, એ આશ્રવ જીવનો કાયમી સ્વભાવ હોવાને કારણે, ન હોવાને કારણે, જીવનો કાયમી સ્વભાવ જ્ઞાન દર્શન હોવાને કારણે, આશ્રવ એનો કાયમી સ્વભાવ ન હોવાને કારણે એ પ્રદેશોને જુદા કહેવામાં આવે છે. હવે આશ્રવ નીકળી જાય પછી સંવર થઈ જાય. જુઓ એક દ્રષ્ટાંત છે ને, કાલે તો આપણે દ્રષ્ટાંત લીધું હતું પથ્થરનું ને ઘાસનું, પણ બીજું દ્રષ્ટાંત. દ્રષ્ટાંતથી સિદ્ધાંત સરળ થાય. સિદ્ધાંત સમજવા માટે દ્રષ્ટાંત હોય છે, દ્રષ્ટાંત યાદ રાખવા માટે દ્રષ્ટાંત નથી હોતું. દ્રષ્ટાંત યાદ રહી જાય અને સિદ્ધાંત જો એ ખ્યાલમાં ન આવે તો એ દ્રષ્ટાંતની કોઈ કિંમત નથી. પાણી છે ને, પાણી, પાણી હંમેશા સ્વચ્છતાવાળું હોય છે, સ્વચ્છતાવાળું પાણી. સ્વચ્છતાવાળું અનાદિ અનંત પાણીનો સ્વભાવ સ્વચ્છતા છે. એ સ્વચ્છતા એમાં પ્રથમથી જ રહેલી હોય છે અને કાયમ રહેલી હોય સ્વચ્છતા. હવે એ પાણી તો દ્રવ્ય છે સ્વચ્છતારૂપી, હવે એ પાણીની પર્યાય છે, એક પાણીની પર્યાય. તો પાણીની પર્યાય તો ખરેખર તો પાણી જેવી હોવી જોઈએ, તો જ એને પાણીની પર્યાય કહેવાય. પણ છતાં એ પાણીની પર્યાય છે, એ પાણીની પર્યાય માટીનો સંગ કરતા મલિન થઈ ગઈ છે. કેવી થઈ છે? માટીનો સંગ કરતા મલિન થઈ છે. કોઈ પણ વિભાવ પરિણમન હોય એ નિયમથી નિમિત્તના સંગ વગર વિભાવની ઉત્પત્તિ ન થાય, આ સિદ્ધાંત છે. નિમિત્તના સંગ વગર વિભાવની ઉત્પત્તિ કદી ન થઈ શકે. તો પાણીએ શું કર્યું કે પાણીનો સ્વભાવ સ્વચ્છ હોવા છતાં માટીની સાથે એની પર્યાય સંગ કર્યો તો પાણી મલિન દેખાવા માંડ્યું. પાણી મલિન દેખાવા માંડ્યું. તો એ મલિન પાણી દેખાણું એ શું થઈ ગયું? એ આશ્રવ ભાવ થઈ ગયો. પાણીની પર્યાયમાં મલિનતા દેખાણી માટીના સંગે, તો એ માટીના સંગે મલિનતા દેખાણી, તો એ પાણીની પર્યાય થઈ ગઈ મલિન. તો એ આશ્રવ થઈ ગયો. હવે એ આશ્રવ થઈ ગયો એટલે એ મલિનતા થઈ, એટલે એ પાણીના જે ત્રિકાળી પાણીના પ્રદેશ હતા એનાથી એના પ્રદેશ જુદા પડી ગયા, કારણ કે મલિનતા આવી ગઈ એમાં પર્યાયના પ્રદેશમાં. હવે એ જ પાણી છે, એ જ પાણીની પર્યાયની મલિનતા છે. હવે એ મલિનતા દૂર કરવી છે એને, અને જેવી સ્વચ્છતા હતી એવી સ્વચ્છતા એને પ્રગટ કરવી છે. એને સંવર કહેવાય છે. બોલો, આશ્રવ હતો, હવે મલિનતા દૂર થાય તો શું કહેવાય? કે સંવર પ્રગટ થયો. તો હવે એ ફટકડી નાખે તો મેલ ચાલ્યો જાય અને પાણી કેવું થઈ જાય? સ્વચ્છ થઈ જાય. મલિનતા માટીની હતી, પાણીની નહોતી. જો પાણીની મલિનતા હોય ને તો જાય નહીં, પણ મલિનતા હતી માટીનો સ્વભાવ, સ્વચ્છતા હતો પાણીનો સ્વભાવ. તો માટીનો સ્વભાવ મલિનતા હતો, ત્યાં ભેદ જ્ઞાન રૂપી છીણી મારી એને અંદર, જેમાં જ્ઞાયક અને રાગ એ બે અત્યારે મળેલા દેખાય છે, એમાં જ્ઞાનની પ્રજ્ઞા છીણી મારે ભેદ જ્ઞાન રૂપી, તો જ્ઞાયક જુદો પડી જાય, જ્ઞાયક ગ્રહણ થઈ જાય. એમ ફટકડી નાખી તો મલિનતા માટીની હતી એ માટીમાં ચાલી ગઈ, અને પાણીની સ્વચ્છતા હતી એ પાણી ત્રિકાળ હતું એની સાથે અભેદ થઈ ગઈ. સ્વચ્છ પાણી હોય એ સ્વચ્છ પાણીના સ્વભાવ સાથે અભેદ થઈ શકે, મલિન પાણી સ્વચ્છ પાણીના સ્વભાવ સાથે અભેદ ન થઈ શકે. માટે મલિનતા એને દૂર કરી. મલિનતા દૂર કેવી રીતે કરી? કે ફટકડી નાખીને. ફટકડી નાખીને એટલે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાનની પ્રજ્ઞા છીણી મારી એને, તો રાગ જુદો પડી ગયો, અને આશ્રવની જગ્યાએ શું થઈ ગયું? રાગ જુદો પડી ગયો એટલે કે એવી જ્યાં પ્રજ્ઞા છીણી મારે ત્યાં બીજે સમયે રાગની ઉત્પત્તિ જ ન થઈ, અને વિતરાગતાની ઉત્પત્તિ થઈ ગઈ. પાણીની મલિનતા હતી એ માટી, માટીના સંગે મલિન થઈ હતી, એ પાણીએ માટીનો સંગ છોડ્યો, અને પાણીએ માટીનો સંગ છોડીને નિર્મળ પાણીનો સંગ કર્યો તો મલિનતા આવે જ નહીં પછી. એમ જ્ઞાને આશ્રવનો સંગ કર્યો તો એ આશ્રવનો સંગ છોડ્યો, અને જ્ઞાયકનો સંગ કર્યો તો એ જ્ઞાનને જ્ઞાયક અભેદ પરિણમી ગયા. તો હવે આશ્રવના પ્રદેશ ગયા ક્યાં? તો કે હવે આશ્રવના પ્રદેશ રહ્યા જ નહીં. હવે તો એ પ્રદેશો હતા એ સંવર રૂપી નિર્મળ થઈ ગયા, તો ત્યાં પછી પ્રદેશ ભિન્નતા લાગુ ન પડે. પ્રદેશ તો એના એ જ છે, જે આશ્રવના પ્રદેશ હતા એ જ પ્રદેશે આશ્રવ નીકળીને સંવર થયો છે. આશ્રવ નીકળીને એટલે કે આશ્રવ ઉત્પાદ નથી પામ્યો, હવે સીધો સંવર ઉત્પાદ પામ્યો બીજી પર્યાયમાં. તો એ સંવરના પ્રદેશને આત્માના પ્રદેશ અનન્ય થઈ ગયા, તો એમ કહેવાય કે આશ્રવના પ્રદેશ નીકળી ગયા, અને જેટલા પ્રદેશોમાં આશ્રવ હતો એમાં સંવર થઈ ગયો. એક વાત, હવે પાણી છે એ પાણીએ માટીનો સંગ છોડી દીધો, અને એ પાણી ત્રિકાળ પાણી સાથે અભેદ થઈ ગયું. પાણી છે એ એનું ઝરણું વહેતું 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 ક્યાંય જંગલમાં ચાલ્યું ગયું હોય, અને એ જંગલમાં કોઈ ઝાડ આરે સંગ કરી લીધો, તો કડવા ઝાડ અરે સંગ કર્યો લીમડાના ઝાડ અરે તો કડવું પાણી થઈ ગયું, ચીકુના ઝાડ અરે સંગ કર્યો તો મીઠું પાણી થઈ ગયું. હવે ત્યાંથી એને સંગ છોડ્યો ને પાણી, પાણીનો પ્રવાહ જે આવતો હતો ને ત્યાં ભળી ગયું. તો હવે કયા પાણીએ સંગ કર્યો તો ઝાડનો, અને કયું પાણી ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદ થઈ ગયું, એ અભેદ થયા પછી કોઈ એને જુદું કરી શકે એ પાણીને? કોઈ સાયન્ટિસ્ટને તમે કહો કે હવે આમાં અભેદ થયું એ પાણી કયું, અને અભેદ હતું એ પાણી કયું? જ્ઞાયક ભાવ અભેદ હતો એ તો જ્ઞાયક ભાવ હતો, પણ હવે જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈ ગયું તો હવે આમાં કયું જ્ઞાન રાગ સાથે અભેદ હતું એ છૂટ્યું, અને એ જ્ઞાન કેવી રીતે જ્ઞાયક સાથે અભેદ થયું એ અમને જુદું પાડીને બતાવો. તો કે ભાઈ જુદું ન પડી શકે, એ તો જ્ઞાન પોતે જ્ઞાયક રૂપ પરિણમી ગયું. હવે તો એમાં કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે, અકર્તૃત્વ શક્તિ અખંડ રીતિ ધરેઈ હે, યાહે કે ગવેષી જ્ઞાન માહી લખી લીજે, જ્ઞાન કી લક્ષ્મી મેં અનંત સુખ ભર્યો હે. કર્તા કોણ, કર્મ કોણ, ક્રિયા કોણ, કોઈ ભેદ અમને ભાસિત થતો નથી. અમને માત્ર હવે ચૈતન્ય પરમાત્મા દ્રષ્ટિગોચર થાય છે, માત્ર એકલો જ્ઞાયક ભાવ મને દેખાય છે, માત્ર મારી સુંદરતા મને દ્રષ્ટિગોચર થાય છે, મારી સુંદરતાનું જ્ઞાન વર્તે છે મને, મારી અભેદ લક્ષ્મીમાં હું અંદર અભેદ થઈને એક થઈ ગયો છું. કોઈ ભેદો ત્યાં અભેદમાં ભેદ જ ભાસિત થતો નથી. માટીનો સંગ કર્યો તો અને માટીનો સંગ છોડ્યો અને પછી પાણી દ્રવ્ય સાથે અભેદ થયું, તો કે એ બધી પ્રક્રિયા છે ખરી, નથી એમ નથી, પણ એ પ્રક્રિયા થઈ પછી એ પ્રક્રિયામાંથી એનો ભાવ નીકળી ગયો, પછી એ ભાવના પ્રદેશ તારે જો જુદા જોવા હોય તો તને વિકલ્પ થશે, કારણ કે એ પ્રદેશો જુદા નથી પડી શકતા. જો કાલે ચર્ચા આપણે લીધી હતી કે ભાઈ જો ત્રિકાળી દ્રવ્યની સત્તા હોય ને, ત્રિકાળી દ્રવ્યની સત્તા, તો ત્રિકાળી દ્રવ્યની અખંડ જે ચૈતન્ય સત્તા છે, ધ્રુવ સત્તા, કે જેમાં ઉત્પાદ વ્યય જ નથી, ઉત્પાદ વ્યયનો સદભાવ જ નથી એમાં, ઉત્પાદ વ્યયને સંયોગ કીધા છે, તો એ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાથી વિચારો તો કોઈ પણ પર્યાયના પ્રદેશો, કોઈ પણ શુદ્ધ પર્યાયો કે કોઈ પણ અશુદ્ધ પર્યાયો, એ ત્રિકાળી દ્રવ્યની સત્તાથી વિચારો તો એ બધી પર્યાયોના પ્રદેશ જુદા છે. ચિદવિલાસમાં વાત આવી છે, આ બધી પર્યાયોના પ્રદેશ જુદા છે. હવે એમાં પછી જે પર્યાયોના પ્રદેશ જુદા છે એ પર્યાયથી તમે વિચાર કરો, એક ત્રિકાળી દ્રવ્યથી વિચાર છે ત્યારે પર્યાય માત્ર ભિન્ન છે એનાથી, એ દ્રષ્ટિનો વિષય છે. એ અખંડ ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે, શાશ્વત દેવ છે, ધ્રુવ હું અખંડ જ્ઞાયક ભાવ છું, ભૂતાર્થ સ્વભાવી છું, એમાં કોઈ પર્યાય જ નથી. એટલે પર્યાયના પ્રદેશનો પ્રશ્ન જ એમાં ઉપસ્થિત થતો નથી. પર્યાયની પ્રથકતા જ્યારે તમે દ્રષ્ટિના વિષયથી જોવો ત્યારે, હવે એ દ્રષ્ટિનો વિષય સિદ્ધ કર્યો, એક અનુભવનો વિષય સિદ્ધ થાય છે, પછી અનુભવ સિદ્ધ થાય છે, બે વાત છે, એક જ વાત નથી. ખાલી દ્રષ્ટિનો વિષય જ છે એમ વાત નથી, અને ખાલી અનુભવની ચર્ચા જ છે એમેય વાત નથી, કારણ કે અનુભવ દ્રષ્ટિના વિષય વગર થતો નથી, અને દ્રષ્ટિનો વિષય અનુભવ વગર સિદ્ધ થતો નથી. બે વાત બે જગ્યાએ યથાર્થ છે, એવો જેને ખ્યાલ આવે એનું જ્ઞાન મધ્યસ્થ છે. હવે જ્યારે તમે સંવરથી ચર્ચા કરો, જ્ઞાયકથી ચર્ચા કરો તો પ્રદેશ ભિન્ન છે બધાએ, હવે સંવરથી ચર્ચા તમે ચાલુ કરો છો કે સંવર થયો, આત્મ અનુભવ થયો, સ્વસંવેદન થયું, તો કે એ સ્વસંવેદન થયું તો એ સ્વસંવેદન થયું કેવી રીતે? તો કે આત્માને આશ્રય થયું, તો કે આત્મા સાથે અભેદ થઈને થયું, તો કે આત્મા સાથે અભેદ પરિણમન કરીને થયું. તો કે હવે એ અભેદ પરિણમન થયું એમાં કાંઈ પ્રદેશ ભિન્નતા છે? તો કે ના ના, જો તને પ્રદેશ ભિન્નતા થાય છે તો તને અનુભવ જ નથી. બે વાત બે જગ્યાએ યથાર્થ છે, સમજણનું કામ છે આમાં. યથાર્થ સમજણ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. પુરુષાર્થની વ્યાખ્યા યથાર્થ સમજણ છે, એના સિવાય કોઈ પુરુષાર્થની વ્યાખ્યા નથી. પર્યાયને ફેરવવી એનું નામ બિલકુલ પુરુષાર્થ નથી, કારણ કે પર્યાયને કોઈ ફેરવી જ શકતો નથી. પર્યાયની યથાર્થ સમજણ કરે તો પર્યાય ફરી જાય છે દ્રવ્ય તરફ, એમ કહેવાનો આશય છે. સોગાનીજી હતા ને, સોગાનીજી, સોગાનીજીને આમાં અનુભવ થયો, રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન એમાં અનુભવ થયો છે એને.
રાગ જુદો, જ્ઞાન જુદું, રાગ જુદો, જ્ઞાન જુદું, રાગ જુદો, જ્ઞાન જુદું, એમાં અનુભવ થયો છે. એને અનુભવ થયો પછી ત્રિકાળી દ્રવ્યની ધૂન લાગી છે. એને અનુભવ ત્રિકાળી દ્રવ્યના વિકલ્પમાં નથી થતો, અનુભવ રાગની પ્રથકતાથી થાય છે. અનુભવમાં રાગ જુદો પડી જાય છે અને જ્ઞાન આત્મા સાથે અભેદ થઈ જાય છે. રાગ જુદો પડી જાય છે એટલે રાગ ઉત્પન્ન જ થતો નથી. એને એમ કહેવાય કે રાગનો અભાવ કર્યો, રાગને જુદો કર્યો. કે રાગની ઈ સમયે, જે સમયે સમ્ય જ્ઞાનની ઉત્પત્તિ હોય તે સમયે રાગની ઉત્પત્તિ ન હોય, એનું નામ રાગની ઉત્પત્તિ નથી થઈ, રાગ ઉત્પન્ન નથી થયો. એને પ્રદેશ ભિન્નતા કહેવામાં આવે છે. અને આવું એક વસ્તુ બીજી વસ્તુની નથી, એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી બેને આધાર આધેય સંબંધ નથી. કોને આધાર આધેય સંબંધ નથી? તો કે આશ્રવને ને આત્માને આધાર આધેય સંબંધ નથી. તો કે આધાર આધાય સંબંધ કોની સાથે છે? તો કે જ્ઞાન, જ્ઞાનની પર્યાય, જ્ઞાનનો ઉપયોગ તે આધાર છે અને જ્ઞાયક ભાવ તે આધેય છે. તો કે જ્ઞાનનો ઉપયોગ આધાર અને જ્ઞાયક ભાવ તે આધેય. અમે તો અત્યાર સુધી આત્માને આધાર, આત્માને આધાર સાંભળ્યો છે અને પર્યાયને આધેય સાંભળી છે કે પર્યાય દ્રવ્યના આશ્રયે હોય છે, પર્યાય દ્રવ્યના આધારે હોય છે. તો અહીંયા આધાર પર્યાયને કહે છે અને આધેય દ્રવ્યને કહે છે, એ નવી વ્યાખ્યા કેવી રીતે આવી? તો કે અહીંયા સંવર્ધી કાળ ચાલે છે. સંવર જેને પ્રગટ થયો એવા સંવર રૂપી જ્ઞાનને આધાર કીધું, કારણ કે એ જ્ઞાને આત્માને અનુભવ્યો એટલે એ જ્ઞાનને આધાર કીધો અને આત્માને આધેય કીધો. કારણ કે આત્માની સન્મુખતા કરી અને એ જ્ઞાન પ્રગટ થયું, આત્મા સાથે અભેદ થઈને એ જ્ઞાન પરિણમ્યું, એટલે એને જ્ઞાનને આધાર કહેવાય જાણન ક્રિયાને. અને જાણન ક્રિયા નિષ્ક્રિય પરમાત્મા જાણન ક્રિયાથી જુદો છે, પણ આ સંવર થાય ત્યારે અનન્ય છે. એવા જ્ઞાયક ભાવ નિષ્ક્રિય પરમાત્માને આધેય કહેવાય. આવું જ્ઞાનનું પરિણમન તે આધાર અને જ્ઞાયક ભાવ તે આધેય, એને ખરેખર આધાર આધેય સંબંધ કહેવામાં આવે. એટલે અહીંયા બધી જગ્યાએ આ સંવર્ધિકારમાં રાગથી પ્રથકતા બતાવી અને જ્ઞાનથી જ્ઞાયકની અનન્યતા અભિન્નતા બતાવવાની આમાં પદ્ધતિ છે. અને ત્યારે જ સંવરની ઉત્પત્તિ થાય છે. જાણન ક્રિયા છે ને, જાણન ક્રિયા, એ જાણન ક્રિયા જીવનો અનાદિ અનંત સ્વભાવ છે. જેમ પરમ પરિણામિક ભાવ જીવનું અનાદિ અનંત લક્ષણ છે ધ્રુવનું, એવી રીતે જાણન ક્રિયા છે એનું જ્ઞેયભૂત અભેદ અનાદિ અનંત લક્ષણ છે. એક ધ્યેયભૂત અભેદ લક્ષણ હોય છે, એક જ્ઞેયભૂત અભેદ લક્ષણ હોય છે. ધ્યેયભૂત અભેદ લક્ષણ છે એ અનંત ગુણાત્મક અખંડ એક ચૈતન્ય સત્તા છે, અને એ અનંત ગુણાત્મક અખંડ સત્તા ધ્યેયભૂત અભેદ છે એની સાથે પરિણમતી જે જ્ઞાન ક્રિયા છે એ પણ જ્ઞેયભૂત અભેદપણે પ્રત્યેક સમયે જ્ઞાન જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. પ્રત્યેક સમયે, કોઈ સમય એવો નથી અજ્ઞાનીના જ્ઞાનનો પણ કે જે જ્ઞાનનો ઉપયોગની ક્રિયા પ્રગટ થાય એ જ્ઞાયકને પ્રસિદ્ધ કર્યા વગર વ્યય થતી હોય. એ 17-18 ગાથામાં પણ જે વિષય આવ્યો છે ને, કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સ્વયં સદા, એમ શબ્દ છે એમાં, સ્વયં અને સદા એટલે કે પોતે જ અને કાયમ એક પણ સમયના વિક્ષેપ વગર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, બાળ ગોપાળ સૌને અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે. આ અનાદિ અનંત પ્રોસેસ છે, આટલી જ પ્રોસેસ છે અનાદિ અનંત. બાકીની જેટલી પર્યાયો શુદ્ધતાની પણ પ્રગટ થાય છે ને, એ બધી પર્યાયો સાપેક્ષ છે. કર્મના ઉદય અનુદય કે અભાવપૂર્વક પ્રગટ થતી પર્યાયો છે. પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછો, 2 મિનિટમાં કહું તમને. કળશ ટીકાના 140મો કળશ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ દિવાળી ઉપર એના પ્રવચનો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યા છે. એમાં ગુરુદેવને પ્રશ્ન કર્યો કે કયા જ્ઞાનમાં આત્મા જણાય? શું
કે તમે એમ કહો છો કે આ મતિ શ્રુત અવધિ મનપર્યય અને કેવળ આ પાંચ જ્ઞાનના વિશેષો છે અને એ પાંચેય ભેદ જૂઠા છે એમ કળશ ટીકાકારે 140 નંબરના કળશમાં કીધું છે. પાંચેય ભેદ જૂઠા છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીને કીધું કે પણ તો આ પાંચેય ભેદ જૂઠા છે તો અમારી પાસે તો મતિ શ્રુતનો ઉપયોગ છે, અમને તો અનુભવ એમાં જ થાય. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પૂછ્યું કે આ બધા ભેદ જૂઠા છે તો અનુભવ શેમાં થાય? તો કે જ્ઞાનમાં અનુભવ થાય. રાત્રિ ચર્ચામાં રાજકોટમાં કીધું કે જ્ઞાનમાં અનુભવ થાય. ફરીવાર પ્રશ્ન પૂછ્યો કે શેમાં અનુભવ થાય? જ્ઞાનમાં થાય. તો કે અમારી પાસે તો પણ મતિશ્રુત છે તો મતિશ્રુતમાં થાય ને? તો ગુરુદેવ કે ના, જ્ઞાનમાં અનુભવ થાય. એમ કળષ્ટિકમ પ્રશ્ન પૂછ્યો કે આ મતિશ્રુત અવધિ મનપર્યય કેવળના ભેદો જૂઠા છે તો પછી પર્યાય છે શું? તો પૂજ્ય ગુરુદેવશ્રી એમ જવાબ આપ્યો કે પર્યાય એટલે જ્ઞાનની પર્યાય, બસ જ્ઞાનની પર્યાય. એને મતિશ્રુતથી ન જોતો, કારણ કે મતિશ્રુત લક્ષણ નથી. મતિશ્રુત લક્ષણ હોય તો કેવળ જ્ઞાનમાં એ લક્ષણ રહેવું જોઈએ. કેવળ જ્ઞાન થાય ત્યારે મતિશ્રુત નથી હોતું. કેવળ જ્ઞાન એ લક્ષણ નથી, કારણ કે મતિશ્રુત હોય ત્યારે કેવળ જ્ઞાન નથી હોતું. આત્મા હોય ત્યારે કેવળ જ્ઞાન નથી હોતું. તો કે લક્ષણ લક્ષણ શું છે? તો કે જ્ઞાનની પર્યાય છે ને એ એનું લક્ષણ છે. એના ભેદ છે ને એનું લક્ષણ નથી. લક્ષણ એને કહેવાય કે સદાય આત્માની સાથે ત્રિકાળ રહે, એને લક્ષણ કહેવાય. તો આ જ્ઞાનનો ઉપયોગ છે ને એ લક્ષણ છે. એ ઉપયોગમાં ઉપયોગ છે. એ ઉપયોગમાં કોઈ ક્રોધાદી ક્રિયા નથી. એ ઉપયોગમાં કોઈ રાગાદી ક્રિયા નથી. એવા ઉપયોગમાં ઉપયોગ છે. એ અનાદિ અનંત સ્થિતિ છે. નવું થતું નથી કાંઈ. સ્વરૂપ તો આવું જ છે. જાણન ક્રિયામાં જ આત્મા રહેલો છે અનાદિથી પ્રથમથી. એને ખ્યાલ આવે છે કે સ્વરૂપ આવું છે, બસ એનું નામ સમ્યક દર્શન છે. માત્ર એને ખ્યાલ આવે છે, એને કંઈ કરવાનું નથી. સમજણ કરવાની છે કે સ્વરૂપ આવું છે. જાણન ક્રિયામાં આત્મા બિરાજમાન છે. તો કે જાણન ક્રિયા કઈ? મતિશ્રુત. તો કે ના ના, મતિશ્રુત નહીં, માત્ર જાણન ક્રિયા. જાણન ક્રિયામાં આત્મા વિદ્યમાન છે એમ વિચારધારા તારી કેળવ તો તું ભેદ ઉપરથી છૂટી જાયશ. અને ભીન ઉપરથી તો છૂટવાનું પેલા છે, ભેદ ઉપરથી છૂટી અને જે જ્ઞાનનું પરિણમન જાણન ક્રિયા રૂપ ચાલે છે એવા ભેદમાં આવી જાયશ તો પણ જ્ઞાનની દોરીએ દોરીએ જાયશ ને તો હાથમાં હાથમાં આવી જશે. ધર્મદાસ સુલકે કીધું છે, પૂજ્ય બેનશ્રીએ કીધું છે, આ જ્ઞાનમાં આવી જા પેલા. તું જ્ઞાનમાં આવીશ તો જ્ઞાનની દોરીએ 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 ત્યાં જ જ્ઞાયક છે. તને એમ થશે કે ઓહો, આર્યો આત્મા, આર્યો મારું પરમાત્મા સ્વરૂપ, આરે મારી ચૈતન્ય સત્તા, આર્યો હું ત્રિકાળ પરિપૂર્ણ પરમાત્મા, કૃતકૃત્ય પરમાત્મા, અપરિણામી તત્વ, શાશ્વત પરમાત્મા. એમ તને ખ્યાલ આવી જશે. એમ કરીને આ સવર અધિકારમાં એમ કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં કોઈ ક્રોધાદી રાગાદી ભાવ છે નહીં. એવો જેને સ્વીકાર આવે એને 183 ગાથામાં કીધું એમ, આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને ત્યારે ને કંઈ પણ તે શુદ્ધ આત્મા કંઈ પણ ન કરે એમ કરી. અને એ 3 ગાથામાં અવિપરીત જ્ઞાનની ચર્ચા કરી. અને આ વિષય એવી રીતે છે એમ, જે જીવ પોતાના ઉપયોગથી ઉપયોગવાનની સત્તા નક્કી કરે છે એને ખરેખર એવો સ્વીકાર આવતા જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. સર્વભવી જીવો પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રકારે ઉપદેશ આપેલો છે એને ગ્રહણ કરી પોતાના સ્વાનુભવથી આવી રીતે પ્રમાણ કરી અને સમ્યક જ્ઞાનરૂપ પરિણમે એવી મંગલ ભાવના.